એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે છે ને ભારતીય કાવ્યશાસ્ત્રની દુનિયામાં એક ઊંડી ડૂબકી મારવાના છીએ. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ કવિતા એ ફક્ત શબ્દોની રમત કેમ નથી, પણ એનાથી કંઈક વધારે, કંઈક જાદુઈ કેમ છે. હા, આપણે કવિતાના બે મુખ્ય આધારસ્તંભ દર્શન એટલે કે કવિની પોતાની અનોખી નજર અને વર્ણન એટલે કે એ નજરને શબ્દોમાં ઉતારવાની કળા, એના વિશે વાત કરીશું. આપણી પાસે અમુક શાસ્ત્રીય ગ્રંથો અને વિચારો પણ છે આના પર. આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે કવિતામાં એવું શું તત્વ છે જે એને કાળની પેલેપાર લઈ જાય છે, કઈ રીતે કવિનું પોતાનું દર્શન અને શબ્દોની તાકાત ભેગા મળીને એક એવો અનુભવ ઊભો કરે છે જે સીધો આપણને સ્પર્શી જાય. આપણે એમ કે મમ્મટ અને ભટ્ટ તૌત જેવા મોટા આચાર્યોના વિચારોનો આધાર લઈને આ રહસ્ય ઉકેલવાનો પ્રયત્ન કરીશો. ચાલો ત્યારે શરૂ કરીએ આ સફર. શરૂઆત કરીએ ભર્તૃહરિના એક જાણીતા શ્લોકથી. એ કહે છે, જયંતી તે સુકૃતિનઃ રસસિદ્ધા કવિશ્વરઃ નાસ્તિ યેષામ યશઃ કાયે જરા મરણજમ ભયમ. એનું મતલબ એ કે જે પુણ્યશાળી છે, રસસિદ્ધ છે, એવા શ્રેષ્ઠ કવિઓનો જય જયકાર થાય છે, કારણ કે એમના યશરૂપી શરીરને ઘડપણ કે મૃત્યુનો ડર નથી હોતો. કવિતાને તો જાણે માણસના જીવનને અમરત્વ આપનારું તત્વ કહ્યું છે. આ અમરત્વનું ખરું રહસ્ય શું હશે? ફક્ત શબ્દોની સુંદરતા કે કંઈક બીજું?
હા, આ અમરત્વનું જે મૂળ કારણ છે ને, એ કવિતામાં રહેલું તત્વદર્શન છે. જુઓ, આપણે સામાન્ય રીતે જ્યારે દુનિયાને જોઈએ તો ઘણીવાર બધું વેરવિખેર, અસ્પષ્ટ લાગે, જાણે ધુમ્મસ છવાયેલો હોય. પણ કવિ જે છે એ કોઈક વિરલ નસીબદાર ક્ષણે આ ધુમ્મસની આર પાર જોઈ શકે છે. કદાચ આખા જગતનું નહીં તો એના કોઈ નાના અંશનું, પણ એને એકદમ ચોખ્ખું, જીવંત, સાકાર દર્શન થાય છે. જાણે વસ્તુઓ પોતે જ પોતાનું રહસ્ય ખોલી દેતી હોય એમ. આ જે અસાધારણ જોવાની શક્તિ છે, એના કારણે જ આપણા શાસ્ત્રોમાં કવિને ઋષિ કહ્યા છે. ઋષિ એટલે દ્રષ્ટા, જે સત્યનું, તત્વનું દર્શન કરી શકે.
ઓહો, આ તો બહુ રસપ્રદ વાત છે. એટલે કે કવિ જગતને એક અલગ જ રીતે જુએ છે જે આપણે નથી જોઈ શકતા. પણ મારો પ્રશ્ન એ છે કે શું ફક્ત આવું દર્શન કરી લેવાથી કોઈ કવિ બની જાય? માની લો કે કોઈને આવું ઊંડું દર્શન થયું પ્રકૃતિનું કે માણસના સ્વભાવનું, પણ એને વ્યક્ત જ ન કરી શકે, તો પણ એ કવિ કહેવાય?
બરાબર, બહુ સારો સવાલ છે. અને અહીં જ પેલું બીજું અનિવાર્ય તત્વ આવે છે, વર્ણન. ભટ્ટ તૌત નામના એક વિદ્વાન થઈ ગયા. એમણે આ વાત બહુ સરસ રીતે સમજાવી છે. એમના મતે ઋષિ એ છે જે દર્શન કરે. પણ કવિ કોણ? તો કે જે દર્શન પણ કરે અને તેનું વર્ણન પણ કરી શકે. દર્શન તો અંદરની અનુભૂતિ છે, પણ વર્ણન એની બહારની અભિવ્યક્તિ છે. જ્યાં સુધી એ અનુભવ, એ સાક્ષાત્કાર શબ્દોનું રૂપ ન લે, ત્યાં સુધી એ બીજા સુધી પહોંચે કઈ રીતે? અને એટલે કવિતાનો જન્મ જ ન થાય. એ આદિકવિ વાલ્મિકીનું ઉદાહરણ આપે છે. વાલ્મિકી ઋષિ તો હતા જ, એમને જગતનું સૂક્ષ્મ દર્શન હતું. પણ પેલી કથા મુજબ જ્યારે એમને ક્રોંચ પક્ષીના વધનો કરુણ બનાવ જોયો અને એમના મોઢામાંથી અનાયાસે પેલો શ્લોક સરી પડ્યો, મા નિષાદ,
હા બસ એ જ,
ત્યારે એમના શોકનું વર્ણન થયું. એ ક્ષણે જ ખરા અર્થમાં કવિતાનો ઉદય થયો ગણાયો. એટલે સમજો કે કવિતા માટે દર્શન અને વર્ણન આ બંને પાંખો જરૂરી છે, એકલી પાંખે ઉડાય નહીં.
સમજાયું, સમજાયું. દર્શન એ કવિનો આંતરિક અનુભવ જે આપણને દેખાતો નથી, પણ વર્ણન દ્વારા એટલે કે ભાષા દ્વારા એ આપણી સામે આવે છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. કવિ જે જુએ છે, જે અનુભવે છે, એ તો કંઈક અસામાન્ય, અલૌકિક હોય છે, પણ એને કહેવા માટે તો એમની પાસે આપણા જેવા જ રોજબરોજના સામાન્ય શબ્દો જ હોય છે, ખરું ને? તો પછી આ સામાન્ય શબ્દોથી એ અસામાન્ય અનુભવ ભાવક સુધી પહોંચાડવાનો જાદુ કઈ રીતે થાય છે?
હા, અહીં જ ખરી મજા છે. જો કવિ છે ને, એ ભાષાની એક એવી શક્તિ વાપરે છે જેનો આપણે રોજ કદાચ એટલો સભાનપણે ઉપયોગ નથી કરતા. એ શક્તિ છે વ્યંજના શક્તિ, અંગ્રેજીમાં કહીએ તો સજેસ્ટિવ પાવર. આપણને એમ લાગે કે દરેક શબ્દનો એક ચોક્કસ અર્થ છે જે ડિક્શનરીમાં મળે, પણ ખરેખર તો દરેક શબ્દ પોતાની સાથે ઘણા બધા ભાવ, અર્થની છાયાઓ, સંસ્કાર લઈને ફરે છે. શબ્દ જે વસ્તુ કે ભાવ સાથે જોડાયેલો છે એનું અસલી રૂપ તો બહુ જટિલ હોય. કવિ બસ આ જટિલતાનો, આ સૂક્ષ્મતાનો ફાયદો ઉઠાવે છે. પેલું ઉદાહરણ જુઓ, ઝાકળમાં બિંદુઓનું વર્ણન કરવા કવિ કહે છે, માણિક્યોથી ગ્રથિત સરખા રમ્ય જ્યાં થાય પર્ણ. હવે જુઓ, માણિક્ય એટલે તો એક રત્ન. ઝાકળનું ટીપું કંઈ માણિક્ય નથી, પણ કવિ અહીં માણિક્ય શબ્દનો સીધો અર્થ નથી લેતા. એ માણિક્ય સાથે જોડાયેલા ગુણધર્મો, એની ગોળાઈ, એની ચમક, એની પેલી તરલ જેવી દેખાતી તેજસ્વીતા, એની શુદ્ધતા, આ બધી સૂક્ષ્મ અર્થછાયાઓનો ઉપયોગ કરે છે અને એનાથી ઝાકળ બિંદુનું સૌંદર્ય કેટલું વધી જાય છે. આમ એક સામાન્ય લૌકિક શબ્દ માણિક્ય એક અલૌકિક કાવ્યાત્મક અનુભવ કરાવે છે. આ છે વ્યંજનાની શક્તિ. શબ્દ જે કહે છે એના કરતાં ઘણું વધારે સૂચવી જાય છે.
વાહ, અદ્ભુત! એટલે કવિ શબ્દોના જાણીતા અર્થની પાર જઈને એમાં છુપાયેલી શક્યતાઓનો ઉપયોગ કરે છે. આ વ્યંજનાથી જ સાદી ભાષા કાવ્યની ભાષા બને છે. હા, તો થઈ અર્થની વાત, પણ કવિતામાં તો ઘણીવાર શબ્દોનો અવાજ, એનું લય, એનું સંગીત પણ એટલું જ અસરકારક હોય છે. જેમ કે વીર રસની કવિતા હોય તો શબ્દોમાં જોશ લાગે અને શૃંગારની હોય તો કોમળતા. શું આ શાબ્દિક સંગીત પણ વર્ણનનો જ ભાગ છે?
બિલકુલ. અને આપણા ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ ભાષાના ધ્વનિવાળા પાસા પર પણ બહુ ઊંડો વિચાર કર્યો છે. એમણે જોયું કે દરેક અક્ષરનો, દરેક શબ્દનો પોતાનો એક અવાજ છે, એક સંગીત છે. અને જ્યારે કવિ આ શબ્દોને એક ખાસ રીતે ગોઠવે છે, એક લયમાં મૂકે છે, ત્યારે એમાંથી એક નવું જ સંગીત બને છે. કવિ આ શાબ્દિક સંગીતનો ઉપયોગ પોતાના ભાવને, પોતાના દર્શનને વધુ અસરકારક રીતે રજૂ કરવા માટે કરે છે. પેલી પંક્તિ યાદ છે, વધે પગ પડે કઠોર પડઘા પદાઘાતના. અહીં કઠોર, પડઘા, પદાઘાત જેવા શબ્દો અને એમાં આવતા ટ, ઠ, ડ જેવા અવાજ જાણે ભારે પગલા જમીન પર પછડાતા હોય એવો ભાવ ઊભો કરે છે. હા, અવાજથી જ ચિત્ર ખડું થાય છે. બરાબર, આ અવાજ ભાવને વધુ ઘૂંટે છે. કાવ્યશાસ્ત્રમાં આની ચર્ચા શબ્દાલંકારોમાં, જેમ કે અનુપ્રાસ, અને કાવ્ય ગુણોમાં, જેમ કે માધુર્ય એટલે કોમળ અવાજ, ઓજસ એટલે જોશીલા અવાજ, અને પ્રસાદ એટલે સરળતા, બહુ વિસ્તારથી થઈ છે. એટલે વર્ણનમાં ખાલી અર્થ નહીં, શબ્દનો અવાજ અને લય પણ એટલા જ મહત્વના.
એનો મતલબ કે ભારતીય કાવ્યશાસ્ત્રે કવિતાના બાહ્યરૂપ શબ્દો, અલંકાર, રીતિ, ગુણ, અવાજ આ બધા પર ખૂબ ઝીણવટથી વિચાર્યું છે. પણ ક્યારેક એવો સવાલ થાય કે શું શરૂઆતના જે વિવેચકો હતા એ આ બહારના તત્વોમાં જ વધારે રચ્યા પચ્યા રહ્યા? આપણે પેલી વ્યાખ્યાઓ સાંભળીએ છીએ, જેમ કે કાવ્યમ ગ્રાહ્યમ અલંકારાત, એટલે અલંકારથી કાવ્ય સ્વીકાર્ય બને, અથવા વામનની રીતિ રાતમાં કાવ્યસ્ય, રીતિ એટલે કે સ્ટાઇલ જ કાવ્યનો આત્મા છે. તો શું એ લોકો કવિતાના હાર્દને, એનાથી જાગતા ભાવ કે અનુભવને ઓછું મહત્વ આપતા હતા?
આ પ્રશ્ન બહુ સ્વાભાવિક છે અને કાવ્યશાસ્ત્રના વિકાસને સમજવા માટે અગત્યનો પણ છે. એ વાત સાચી છે કે શરૂઆતના તબક્કામાં ચર્ચા મોટે ભાગે અલંકાર, શબ્દ અર્થની ચમત્કૃતિ અને રીતિ, શબ્દોની ખાસ ગોઠવણ કે શૈલી જેવા રૂપલક્ષી તત્વો પર વધુ કેન્દ્રિત હતી. કદાચ એ વખતે કવિતાના સૌંદર્યને આ બહારના ઉપકરણોથી સમજાવવાનો પ્રયાસ થતો હતો, પણ ભારતીય કાવ્યશાસ્ત્રની વિચારધારા ત્યાં અટકી નથી ગઈ, એ સતત વિકસિત રહી. ધીમે ધીમે વિદ્વાનોને સમજાયું કે અલંકાર કે રીતિ તો શરીર જેવા છે, આત્મા તો કંઈક બીજું જ હોવું જોઈએ. આ શોધમાંથી જ પછી ધ્વનિનો સિદ્ધાંત આવ્યો. આનંદવર્ધન જેવા આચાર્યોએ કહ્યું કે કાવ્યસ્યાત્મા ધ્વનિહિ, કાવ્યનો આત્મા તો ધ્વનિ છે. એટલે કે શબ્દ અને એના સીધા અર્થથી આગળ જઈને જે સૂચિત અર્થ, વ્યંગ્યાર્થ પ્રગટ થાય છે, એ જ કવિતાનું હાર્દ છે. પેલી વ્યંજના શક્તિ જેની આપણે વાત કરી એને કેન્દ્રમાં લાવવામાં આવી.
એટલે કે ફોકસ શબ્દની શક્તિ પર ગયું.
હા, પણ વાત ત્યાં પણ ન અટકી. ધ્વનિનો સિદ્ધાંત મુખ્યત્વે અર્થની સૂક્ષ્મતા પર ભાર મૂકે છે, પણ કવિતાની છેવટની અસર તો વાંચનાર કે સાંભળનારના મન પર, એના ભાવજગત પર થાય છે. બરાબર, આ સમજમાંથી રસ સિદ્ધાંતનો પૂરો વિકાસ થયો. ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં એના બીજ હતા, પણ અભિનવગુપ્ત જેવા મહાન આચાર્યોએ એને કાવ્યમીમાંસાના શિખર પર પહોંચાડ્યો. રસ સિદ્ધાંત કહે છે કે કવિતાનો છેવટનો હેતુ ભાવકના હૃદયમાં રસની નિષ્પત્તિ કરવાનો છે. રસ એટલે શું? એ એક ખાસ પ્રકારનો અલૌકિક આનંદ છે, એક એવી ભાવનાત્મક અને સૌંદર્યલક્ષી અનુભૂતિ જે કાવ્ય વાંચવાથી કે સાંભળવાથી જન્મે છે. એ ભાવક અને કાવ્ય વચ્ચેનું એક ઊંડું જોડાણ છે. રસ સિદ્ધાંત તો કાવ્યના અનુભવનું બહુ જ સૂક્ષ્મ અને ઊંડું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરે છે. પશ્ચિમના વિવેચકોએ જ્યારે કહ્યું ને કે કવિતાનો અર્થ કવિના મનમાં નહીં પણ વાચકના મનમાં જન્મે છે, ત્યારે આપણા રસશાસ્ત્રીઓ સદીઓ પહેલાં આ વાત સહૃદય એટલે કે સમાન હૃદયવાળા સંવેદનશીલ ભાવકના સંદર્ભમાં કહી ચૂક્યા હતા. આ રસ સિદ્ધાંત ખરેખર ભારતીય કાવ્યમીમાંસાનું એક અનોખું અને તેજસ્વી પ્રદાન છે.
એટલે એમ કે કાવ્યશાસ્ત્રની સફર બહારના દેખાવ, અલંકાર, રીતિથી શરૂ થઈ, પછી શબ્દ અને અર્થની ઊંડાઈ ધ્વનિ તરફ ગઈ અને છેવટે ભાવકના અનુભવ રસ પર આવીને કેન્દ્રિત થઈ. તો શું આપણે એમ કહી શકીએ કે કવિતાનો આત્મા કોઈ એક જ તત્વમાં નથી રહેલો? ન તો ખાલી અલંકારમાં, ન રીતિમાં, ન ધ્વનિમાં કે ન રસમાં, પણ આ બધાના એક યોગ્ય મિશ્રણમાં છે. કવિતા જાણે એક જીવંત શરીર જેવી, જેમાં દરેક અંગનું પોતાનું કામ છે.
બિલકુલ સાચી દિશામાં વિચારી રહ્યા છો. કાવ્ય ખરેખર એક અખંડ રચના છે. એને અખંડ પુદ્ગલ કહ્યું છે. એને આપણે અભ્યાસ માટે જુદા જુદા તત્વોમાં વહેંચી શકીએ, પણ અંતે તો એની સુંદરતા એની સમગ્રતામાં જ છે. કોઈ એક જ તત્વને પકડીને એને કાવ્યનો આત્મા કહી દેવું એ ક્યારેક એક પક્ષી બની જાય છે અને કાવ્યના પૂરા સૌંદર્યને સમજવામાં મદદ નથી કરતું. કદાચ એટલે જ મમ્મટ જેવા પછીના અને બહુ પ્રભાવશાળી આચાર્ય જ્યારે કાવ્યની વ્યાખ્યા આપી ત્યારે કોઈ એક તત્વને આત્મા કહેવાને બદલે કાવ્યના બધા જરૂરી ઘટકોનો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો. એમની પ્રખ્યાત વ્યાખ્યા છે, તદ્દોષૌ શબ્દાર્થૌ સગુણાવન અલંકૃતિ પુનઃક્વાપી. આનો અર્થ શું? કે કાવ્ય એટલે તે શું? તો કે દોષ વગરના અદોષૌ, ગુણવાળા સગુણૌ, શબ્દ અને અર્થ શબ્દાર્થો. અને પછી ઉમેરે છે, અનલંકૃતિ પુનઃક્વાપી, એટલે કે ભરે ક્યારેક એમાં સ્પષ્ટ દેખાય એવો અલંકાર ન પણ હોય તો ચાલે. જુઓ, આ વ્યાખ્યા કેટલી બધી બાબતોને સાંભળી લે છે. શબ્દ અને અર્થ બંને મહત્વના, દોષ ન હોવા જોઈએ, ગુણ હોવા જોઈએ, અને અલંકાર હોય તો સારું, પણ ન હોય તો પણ કાવ્ય બની શકે. આ મમ્મટની બધા વિચારોને એકઠા કરવાની દૃષ્ટિ બતાવે છે. એમને પહેલાના બધા વિચારોનો અભ્યાસ કરીને તેમાંથી જે શ્રેષ્ઠ લાગ્યું તેને વ્યવસ્થિત રીતે રજૂ કરનાર તરીકે જોવામાં આવે છે. એટલે જ એમનો ગ્રંથ કાવ્યપ્રકાશ ભારતીય કાવ્યશાસ્ત્રના અભ્યાસ માટે એક આધાર પુસ્તક ગણાયો છે.
વાહ, આ તો થઈ કાવ્યના સ્વરૂપ અને એના તત્વોની ઊંડી ચર્ચા. પણ એક બીજો મહત્વનો પ્રશ્ન મનમાં આવે છે. કવિ આખરે કવિતા લખે છે શા માટે, અને આપણે એને વાંચીએ કે સાંભળીએ છીએ શા માટે? ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ કાવ્યના હેતુ વિશે, એના પ્રયોજન વિશે શું વિચાર્યું હતું? શું એ ખાલી મનોરંજન માટે હતું કે પછી પેલી કલા ખાતર કલા જેવી કોઈ વાત હતી?
આ પણ બહુ જ અગત્યનો મુદ્દો છે, અને એ બતાવે છે કે આપણા કાવ્યશાસ્ત્રીઓ ખાલી સિદ્ધાંતોમાં જ રચ્યા પચ્યા નહોતા રહેતા, પણ જીવનના વ્યવહારિક પાસાઓ તરફ પણ એમનું ધ્યાન હતું. એમણે કાવ્યના ઘણા પ્રયોજનો ગણાવ્યા છે. મમ્મટે 6 મુખ્ય પ્રયોજનો કયા છે? યશ માટે, કવિને કીર્તિ મળે, અર્થકૃતે પૈસા મળે, વ્યવહારવિદે દુનિયાદારીનું જ્ઞાન મળે, શિવેતર ક્ષતે કંઈક ખરાબ થતું અટકે, સદ્ય પરિનિવૃત્તિએ તરત જ પરમાનંદ મળે, અને કાંતા સંમિત તયો પદેશે યુજે, પત્ની જેમ પ્રેમથી સલાહ આપે ઉપદેશ આપવા માટે.
આ યાદી તો બહુ રસપ્રદ છે. એમાં યશ અને ધન જેવા એકદમ દુનિયાવી હેતુ પણ છે.
હા, જે કવિના દૃષ્ટિકોણથી છે, તો વળી વ્યવહાર જ્ઞાન અને અમંગળમું નિવારણ જેવા સામાજિક અને નૈતિક હેતુ પણ છે. પણ આ બધામાં જે સૌથી મુખ્ય, સકલ પ્રયોજન મૌલિક ભૂત એટલે કે બધા પ્રયોજનોના મૂળમાં રહેલું પ્રયોજન, એ ગણાવ્યું છે સદ્ય પરિનિવૃત્તેય, એટલે કે કાવ્યના આસ્વાદથી તરત જ મળતો પરમાનંદ. આ થોડું ઘણું આજના કલા ખાતર કલાના વિચાર જેવું લાગે, જ્યાં કલાનો મુખ્ય હેતુ સૌંદર્યનો આનંદ જ છે. પણ મજાની વાત એ છે કે તેઓ ત્યાં અટક્યા નથી. એમણે કાંતા સંમિત ઉપદેશને પણ એટલું જ મહત્વ આપ્યું. જેમ રાજાનો હુકમ પ્રભુ સંમિત, કે મિત્રની સલાહ સુહૃદ સંમિત ક્યારેક કડવી લાગે, પણ પત્ની જે મીઠાશથી પ્રેમથી કોઈ વાત સમજાવે તેમ કવિતા પણ ઉપદેશ આપે છે, પણ એ બોજારૂપ નથી લાગતો. આ બતાવે છે કે ભારતીય પરંપરામાં કલામે જીવનથી અલગ નહોતી ગણવામાં આવી. કાવ્યનો અનુભવ ખાલી આનંદ માટે નથી, પણ એ જીવનને સારું બનાવવા, મૂલ્યોનું સિંચન કરવા માટે પણ પ્રેરણા આપી શકે છે. અને આ એક મહત્વનો પ્રશ્ન ઊભો કરે છે કે કલાની સમાજમાં શું ભૂમિકા હોવી જોઈએ? શું એ ખાલી આનંદનું સાધન છે કે એની કોઈ નૈતિક જવાબદારી પણ છે? આ ચર્ચા તો આજે પણ એટલી જ પ્રસ્તુત છે નહીં?
બિલકુલ. તો આ બધી ચર્ચા પરથી આપણે શું તારવી શકીએ? એવું લાગે છે કે ભારતીય કાવ્યશાસ્ત્રે કવિતાને કોઈ એક જ દ્રષ્ટિથી નથી જોઈ. એમણે તો કવિતાના દરેક પાસાને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો છે. કવિના મનમાં શું ચાલે છે, દર્શન, ત્યાંથી લઈને ભાષાનો જાદુ, વર્ણન, વ્યંજના, ધ્વનિ, ગુણ, કવિતાનો બાહ્ય દેખાવ, અલંકાર, રીતિ, એની છેવટની અસર, રસ અને એનું હેતુ, પ્રયોજન, બધું જ આવી ગયું. આ ખરેખર એક ખૂબ વ્યાપક અને ઊંડો અભિગમ છે. ચાલો આપણે આ લાંબી અને રસપ્રદ ચર્ચાના કેટલાક મુખ્ય મુદ્દાઓને ફરી યાદ કરી લઈએ. જો આખી વાતચીતમાંથી અમુક ખાસ બાબતો તારવવી હોય તો એ કઈ હોઈ શકે?
ચોક્કસ. મને લાગે છે કે આપણે ત્રણ મુખ્ય મુદ્દાઓ તારવી શકીએ જે આ ચર્ચાનો સાર છે. પહેલું, ભારતીય કાવ્યશાસ્ત્ર કહે છે કે ઉત્તમ કવિતા માટે બે વસ્તુઓ અનિવાર્ય છે. એક તો ઊંડું અને મૌલિક દર્શન, એટલે કે જગતને, જીવનને, સત્યને એક નવી જ નજરથી જોવાની કવિની શક્તિ, અને બીજું એટલું જ કુશળ વર્ણન, એટલે કે એ અદૃશ્ય દર્શનને, એ અનુભવને ભાષા દ્વારા એવી રીતે રજૂ કરવાની કળા કે એ ભાવકને સ્પર્શી જાય. કવિ એક એવા દ્રષ્ટા છે જે પોતે જે જુએ છે એને શબ્દોમાં જીવંત પણ કરી શકે છે. બીજું, કવિતામાં ભાષા એના સામાન્ય વપરાશથી અલગ રીતે કામ કરે છે. તે શબ્દોના સીધા અર્થ પર ઓછો અને વ્યંજના એટલે કે સૂચન શક્તિ પર વધુ આધાર રાખે છે. કવિ શબ્દો સાથે જોડાયેલી સૂક્ષ્મ અર્થછાયાઓ, એના અવાજ, એના લયનો ઉપયોગ કરીને એક એવો ભાવનાત્મક અનુભવ ઊભો કરે છે જે ઘણીવાર શબ્દોના સીધા અર્થોથી ઘણો આગળ હોય છે. એમ કહી શકાય કે કવિતા શબ્દો દ્વારા ઓછું પણ શબ્દોની વચ્ચેની જગ્યા દ્વારા વધુ બોલે છે. અને ત્રીજું, ભારતીય કાવ્યશાસ્ત્રની આટલી લાંબી અને સમૃદ્ધ ચર્ચાનું અંતિમ કેન્દ્રબિંદુ ઘણીવાર રસ રહ્યું છે.
રસ એટલે સહૃદય, સંવેદનશીલ શ્રોતા કે વાચકના મનમાં પહેલા થતો એક ખાસ પ્રકારનો સૌંદર્યલક્ષી અને ભાવનાત્મક આનંદ. તે કવિતા દ્વારા સર્જાતા ભાવજગત સાથે ભાવકના જોડાણ અને તેનાથી થતા આનંદ પર ભાર મૂકે છે. તે ખાલી કવિતાના રૂપની ચર્ચા નથી, પણ કવિતાની ભાવક પર શી અસર થાય છે તેનું ગહન વિશ્લેષણ છે.
અને છેલ્લે એક વિચાર જે કદાચ આપણને સૌને આજના સમયમાં વિચારતા કરી મૂકે. આપણે ચર્ચામાં જોયું કે કવિઓ રોજબરોજની ભાષામાં જ છુપાયેલી વ્યંજના શક્તિનો ઉપયોગ કરે છે. આપણો આજનો જમાનો તો ઝડપી કોમ્યુનિકેશનનો, ટૂંકા અક્ષરોનો અને ઘણીવાર એકદમ શાબ્દિક સપાટ અર્થ કાઢવાનો યુગ છે. સોશિયલ મીડિયા, ટેક્સ્ટિંગ, ઈમેલ્સ, આ બધામાં ક્યાંક ને ક્યાંક આપણે ભાષાની ઊંડાઈ ગુમાવી રહ્યા છીએ એવું નથી લાગતું? તો સવાલ એ છે કે ભાષાની આ સૂચકતા, એની વ્યંજના શક્તિના આ પ્રાચીન ભારતીય વિચાર પર ફરીથી ધ્યાન આપવાથી શું આપણે આપણી પોતાની ભાષાની સમજ અને એના ઉપયોગને વધુ સમૃદ્ધ, વધુ સંવેદનશીલ અને વધુ અર્થસભર ન બનાવી શકીએ? આ ખાલી કવિતા માણવા માટે જ નહીં, પણ આપણા રોજિંદા સંવાદોને, આપણા સંબંધોને વધુ ઊંડાણ આપવા માટે પણ કદાચ જરૂરી છે, ખરું ને? આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.